કોઈ પણ વસ્તુને તમે લૂઝ ના મૂકો કે ચલો હવે મારો આજનો એક કલાકનું ગુરુદેવનું પ્રવચન મેં સાંભળી લીધું, બસ મારું કામ થઈ ગયું, ધરાઈ જાય એમને. પોતાના ઉપયોગને નિરંતર આમાં જોડી રાખો. એક વાર છે ને, આપણે સમજો અહીંયા મંદિરમાં આવીએ છીએ, મંદિરમાં આપણે શાસ્ત્ર સ્વાધ્યાય, પૂજા ભક્તિ, અભિષેક આદિ બધું કરી લે, અહીંથી બહાર જઈને જ્ઞાનનો ઉપયોગ તો નિરંતર ચાલુ જ છે ને. હવે બહાર જઈને પણ એ જ્ઞાનને જો કંઈક વિષય નહીં આપીએ તો એ તો પછી અન્ય વસ્તુમાં જ લાગશે. મને કહો, હવે આંખ બંધ કરીને આમ બેસીએ અને જો આપણા તત્વચિંતન આવ્યું એટલું ઊંચું હોય, એટલું ઉર્ધ્વ હોય, તો ત્રીજું આત્મામાં સમાઈ જવું જોઈએ ને. પણ એ સમાઈ શકાતું નથી. આંખ બંધ કરીને આમ વિચાર કરીએ તો જ્ઞાન તો પરિભ્રમણ કરે છે, આપણે જે સંસારના વિષયોમાં દોડે છે. એનો મતલબ શું છે કે આપણે જ્ઞાનને એના વિષય જ નથી આપ્યો કે વિચાર કરી શકે. જો પછી સાંભળો, સમજો આપણે બિઝનેસમાં હોઈએ, દિવસના 8-10 કલાક આધીન હોઈએ અને સાંજના ઘરે આવીને નમોકાર મંત્ર બોલીએ ને સૂતા પહેલા, તો કોના વિચાર આવે? નમોકાર મંત્ર બોલતી વખતે સીધા હરિયન ભગવાન, સિદ્ધ ભગવાન એના વિચાર આવે છે? નથી આવતા. સાથે બેકએન્ડમાં આપણા બિઝનેસના જ વિચારો ચાલુ હોય છે, કેમ કે એ છત્રી આપણી આખો દિવસ ચાલી હોય તો ઓટોમેટિકલી એનું કન્ટિન્યુએશન એ જ ચાલે ને આગળ પણ. એવી જ રીતે જો તમે ઘણો ટાઈમ સ્વાધ્યાયમાં આવ્યો હશે અને પછી તમે સમજો એ પૂરું કરીને રસોઈયારી બનાવવા ગયા, તો વિચાર કોના ચાલશે? આ શાસ્ત્ર સ્વાધ્યાયના ચાલશે. ઓલું તો કામ ઠીક છે, ડિસિઝન લઈ લીધું કે આ બનાવતું એક્સ વાય ઝેડ અને હાથ પગ ચાલુ થઈ ગયા, પણ જ્ઞાન તો ફ્રી છે ને. અને જ્ઞાનમાં વિચાર કોના આવશે ત્યારે? આ શાસ્ત્ર સ્વાધ્યાયના આવશે. એટલે જ્ઞાનને કિનક તમે મટીરિયલ આપો તો ઓટોમેટિકલી તત્વ ચિંતન ચાલે છે, એમાં કઈ બીજું કરવું નથી પડતું. ખ્યાલ આવે છે? એટલે જેટલું બને એટલું તમારી શક્તિ, પૂરી શક્તિથી, જરાય પ્રમાદ વગર બને એટલું શાસ્ત્ર સ્વાધ્યાય કરો. જે અનુયોગ, જે વિષય તમને ગમે એ વાંચો, કેમ કે ઇવેન્ચ્યુઅલી તો બધેથી આ આત્મા જીનેન્દ્ર પહેલા, આ આત્મા છે એ પોતે ભગવાન સ્વરૂપ છે, એ જ મેસેજ તમને બધેથી મળશે. ખ્યાલ આવે છે ને? હવે આપણે સમજો આ અત્યારના વિષય ભણી રહ્યા છે, જીવના 5 વર્ષ સાધારણ થાય એમાં પણ આના આટલા ભેદ, આ કર્મની સામે આ ભાવ, આનું શું પ્રયોજન? છેવટે તો એક અભેદ આત્માની શ્રદ્ધા કરવાની છે ને. સાચું બધું ભેદ પાડીને શું કામ સમજાવો? ખ્યાલ આવે છે ને? આનું પ્રયોજન એ કે જયારે આ જાણ્યું હશે તો જીવ કઈ કઈ જાતના ભાવ કરી શકે છે એની સૂક્ષ્મતા ખ્યાલમાં આવે છે. અને એની સૂક્ષ્મતા ખ્યાલમાં આવતા હવે આપણને એનો ભય થતો નથી કે અરે મારાથી આવા ભાવ થઈ ગયા, મારાથી આવા ખરાબ ભાવ થઈ ગયા. થવા દો ને, ગુણસ્થાન અનુસાર જ થાય છે, કઈ ચિંતા કરવાની જરૂરત જ નથી. એટલે હવે જે આપણી દ્રષ્ટિ એક એક સમયના પર્યાયરૂપ ભાવો પર હતી, ત્યાંથી ઇઝીલી હટીને દ્રવ્ય ઉપર આવી શકે, નિર્ભાર થઈ જાય, પર્યાય ઉપરથી નિર્ભાર થઈ જાય. ખ્યાલ આવે છે ને? એ સમજવું કે આ જે ક્ષયોક્ષમ જ્ઞાન, ક્ષયોક્ષમ રાગ આદિ, જે આપણા રાગ દ્વેષના ભાવ, ક્ષયોક્ષમ રાગ દ્વેષ આદિના ભાવ, ક્ષયોક્ષમ જ્ઞાન આદિ, એમાં જે હું નિરંતર ઉલઝેલો રહું છું એ પણ મારા જ ભાવ છે, પણ એ તો પોતાની ભૂમિકા અનુસાર થાય છે અને એ મારું સ્વરૂપ નથી, એમ કરીને ત્યાંથી હટવા માટે એનું ડિટેલ્સ આપણને બતાવે છે. ખ્યાલ આવે ને? ચાલો, આ ચર્ચા અમારી ગઈકાલે થઈ કે આ કર્ણાનિયોગ આદિના વિષય પણ ખૂબ ભણવા લાયક છે. દ્રવ્યાનિયોગની શૈલી કેવી છે કે બધું સમરાઈઝ કરી નાખે, સમરાઈઝ કરીને છેલ્લે શું કે આ પોતાના આત્મામાં ભગવાન આત્માની સ્થાપના કરવી. હમણાં જ એક આર્ટિકલ લખાયો, આ આત્મામાં ભગવાન આત્માની સ્થાપના કરવી એ નિશ્ચય પંચકલ્યાણ છે, અને પાષાણની પ્રતિમામાં ભગવાનની સ્થાપના કરવી એ વ્યવહાર પંચકલ્યાણ છે. ચાલે ને? એ તો આપણે બહારની વિધિ તો કરી, પણ એ વિધિમાં તો પાષાણમાં ભગવાનની સ્થાપના કરી એ તો અન્ય દ્રવ્ય છે ને, પણ ખરેખર આ આત્મામાં હું પોતે ભગવાન છું એવી સ્થાપના કરવી એ નિશ્ચય પંચ કલ્યાણ. ખ્યાલ આવે? તો આજે બધા આપણે પાંચ ભાવોની ચર્ચા કરીએ છીએ. એ પાંચ ભાવ, એમાંથી ચાર ભાવ તો પર્યાયરૂપ ભાવ છે. એમાંથી દ્રષ્ટિને હટાવીને પોતાના દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ લગાવી. હા, હું કહેતો હતો કે દ્રવ્યાનિયોગ સમરાઈ ગઈ છે અને એક વાક્યમાં પછી છેવટે સમરી આપી દે છે. એટલે એમાં વિશેષ વિવિધ વિષયો નથી. તમે જે પણ સ્વાધ્યાય કરો એમાં સેમને સેમ વસ્તુ રિપીટ થાય, એને ઘટાડે છે. ખ્યાલ આવે? પણ એ સમરીની પાછળ જેટલી પણ ડિટેલ્સ છે એ બધી કર્ણાનિયોગ, ચરણાનિયોગ અને પ્રથમાનિયોગ છે. જે રીતે આપણે કહીએ કે આ આત્મામાં અનંત ગુણો છે. અનંત એટલે કેટલા અનંત? એનું ભાવ ભાષણ કેવી રીતના થાય? એનું ભાવ ભાષણ એ કર્ણાનિયોગ છે. એનસીની ગાથા છે ને કે અરિહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ને જે જાણ હતો અરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાય વિશે તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લય. અરિહંત ભગવાન ને દ્રવ્ય ગુણ પર્યાય થી જાણવા એ પોતાના આત્માને જાણે છે અને એનો મોહ દૂર થાય છે. પણ અરિહંત ખાલી નામ અરિહંત થી એમનું ભાવ ભાષણ થતું નથી. ખાલી અરિહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ને જાણો એ તો એક સામાન્ય કથન થયું. પણ અરિહંત ભગવાનનું સ્વરૂપ કેવું છે જ્યાં સુધી એ ન જાણે તો ત્યાં સુધી એક ડિટેલ જાણ્યા વગર ભાવ ભાષણ કેવી રીતના થાય? અને ડિટેલ એ કર્ણાનિયોગ છે. ખ્યાલ આવે કે નહીં? એટલે ચારે અનુયોગ ઇવેન્ચ્યુઅલી તો આ દ્રવ્યાનિયોગને જ બળ આપીને પોતાની આત્મભાવનાને પુષ્ટ કરે છે. એટલે આપણે ખૂબ સ્વાધ્યાય આદિ કરવો જોઈએ. ચાલો આપણે આમાં આવી જ આપણે ચાલતો વિષય કે પાંચ અસાધારણ ભાવોના ભેદ પ્રભેદ એ છે. પાંચ ભાવો કયા છે? ઔક્ષણિક ભાવ, શારીરિક ભાવ, શારીરક્ષણિક ભાવ, ઔદૈહિક ભાવ અને પારમાર્થિક ભાવ. ઔક્ષણિક ભાવના કેટલા ભેદ? બે ભેદ. કયા ભેદ? ઔક્ષણિક સમ્યક્ત્વ, ઔક્ષણિક ચારે. ઔક્ષણિક સમ્યક્ત્વ ક્યારે પ્રગટ થાય છે? જે અનાદિ નિત્યા દ્રષ્ટિ જીવ છે એને જે સમ્યક દર્શન પહેલી વાર પ્રગટ થયું તો ચોથું, પાંચમું અથવા સાતમું ગુણસ્થાન એ ઔક્ષણિક સમ્યકના ગુણસ્થાન છે. અથવા તો જે જીવ હવે ઉક્ષણ શ્રેણી માંડવાના છે એમને દ્વિતીય ઔક્ષણ સમ્યકત્વ છે. દ્વિતીય એટલે બીજી વાર એમ નહીં, દ્વિતીય એટલે આગળની ભૂમિકામાં થનારું ઔક્ષણિક સમ્યકત્વ. તો એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઔક્ષણિક સમ્યકત્વ થઈને આખું શ્રેણી દરમિયાન ચાલુ રહે છે. જીવ અગિયારમા ગુણસ્થાને જઈને પાછા નીચે ન આવી જાય ત્યાં સુધી ઔક્ષણિક સમ્યકત્વ માને. બરાબર? ઔક્ષણિક ચારિત્ર ક્યારે પ્રગટ થાય છે? અગિયારમા ગુણસ્થાને. જયારે ચારિત્ર મોહનીયના બધા જ કર્મ ઉપશમિત થયેલા છે ત્યારે ઔક્ષણિક ચારિત્ર પ્રગટ થાય છે. બરાબર? આગળ શાયિક ભાવ. શાયિક ભાવના કેટલા ભેદ? નવ. કયા કયા? કેવલ જ્ઞાન, કેવલ દર્શન. બરાબર? જ્ઞાન અને દર્શન ગુણ કવર થઈ ગયા. મોહની એની સામે સુખ. સુખ તો અનંત ચતુષ્ટયમાં આવ્યું. આપણે નવ ભેદ જોઈએ ને તો શાયિક સમ્યક્તો અને શાયિક ચારિત્ર. બરાબર? શાયિક સમ્યક્તો, શાયિક ચારિત્ર અને અંતરાય કર્મની સામે પાંચ. તો શાયિક દાન, શાયિક લાભ, શાયિક ભોગ, શાયિક ઉપભોગ અને શાયિક જીવ. આપણે છેલ્લી બે પાંચ મિનિટમાં આ પાંચે આ નવ દ્રવ્યોનું સ્વરૂપ જોયું હતું. એને સ્લાઇડના માધ્યમથી આપણે ફરીથી જોશું. જયારે નીચે જઈએ જ્યાં શાયિક ભાવના નવ ભેદ પ્રભેદનું વર્ણન છે. સૌથી પહેલું છે શાયિક સમ્યક્ત્વ. તો શાયિક સમ્યક્ત્વ કોને કહે છે? અપને મૂળ સ્વરૂપથી દ્રઢ સમ પ્રતીતિ રૂપ પર્યાય. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની દ્રઢ પ્રતીતિ કે આ હું જ છું, હું આવો જ છું એવો નિર્ણય એને શાયિક સમ્યક્ત્વ કહે છે. ગઈકાલે એક બેને મને એ પણ પ્રશ્ન પૂછ્યો કે આ બધું તમે આ ત્રણ લોક ક્યાં, ત્રણ લોકના વિડીયો ચાલતા હતા, ત્રણ લોકમાં આટલી નરકો છે, આટલા સ્વર્ગ છે, આ બધું કંઈ યાદ રહેતું નથી. આપણે આમાં લગાવીએ ને કે પાંચ ગામમાં આટલા બધા ભેદ પ્રભેદ છે, અમને કંઈ યાદ રહેતા નથી. તો મને કહો કે આપણું પ્રયોજન સુખી થવું છે, બરાબર? સુખી થવા માટે પહેલું પગથિયું શું છે? પહેલું નિર્ણય કરો, એટલે કે સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણનું કામ શું છે? આ હું છું એવો નિર્ણય કરો. હવે એ નિર્ણય નું માપદંડ આપણે ક્યાંથી લગાવ્યું? કે મને યાદ નથી રહ્યું. ખ્યાલ આવે છે કે નહીં? જે જીવને, જીવની પાસે હમણાં જે જ્ઞાન છે ને, એ જ્ઞાન આપણું સાધન છે. જ્ઞાનથી જ આપણે બધું વાંચીએ છીએ, જ્ઞાનથી જ આપણે તત્વ વિચાર ચિંતન મનન કરીએ છીએ. જે વસ્તુ સ્વરૂપનો નિર્ણય થશે એ કેમાં થશે? જ્ઞાનમાં જ થશે. એ જ્ઞાનમાં નિર્ણય થયા પછી જયારે આત્મા પોતામાં લીન થઈ જશે, એટલે કે ચારિત્ર ની શુદ્ધ પરિણતિ થશે, ત્યારે શ્રદ્ધા પણ સમ્યક થશે. એટલે શ્રદ્ધા પણ માનવા લાગશે કે જે આ જ હું છું, આજે અનુભવ કર્યો ને, બસ આ જ હું છું. બરાબર? આ આખો પ્રોસેસ. પણ આ પ્રોસેસમાં જાણવા માટે મિનિમમ રિક્વાયરમેન્ટ કેટલી? જ્ઞાન થી જાણવાની મિનિમમ રિક્વાયરમેન્ટ કેટલી? ખાલી એક નહીં, વધારે છે. એક આત્માને જાણવું એટલું નહીં, આપણે કહીએ છીએ ને, પ્રયોજનભૂત સાત તત્વનો નિર્ણય કરવો. બરાબર? આ પ્રયોજનભૂત સાત તત્વનો નિર્ણય કરવો એ મિનિમમ જ્ઞાનની રિક્વાયરમેન્ટ છે. કેમ કે નામ જાણવા, એની પરિભાષા જાણવી એ જ નહીં, એનો ભાવ પકડાવવો જોઈએ. એ સાત તત્વનો ભાવ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી સાચી શ્રદ્ધા થતી નથી. બરાબર છે? પણ કહેવાનો મતલબ શું છે કે એટલું જ્ઞાન પણ સંધિ પંચેન્દ્રિય પાસે હોય અને એનાથી આપણું કાર્ય થઈ શકે છે. એટલે જો આપણી પાસે ક્ષયોક્ષમ જ્ઞાન ઘણું છે, એના કરતા તો બહુ વધારે છે ને. જેવી રીતના ચકલીઓ હોય અથવા ઓલા સસલા ચિટકોરી આદિ હોય, એ બધા સંધિ પંચેન્દ્રિય છે. ઓલો દેડકો હોય, એ બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે છે. તો એમને કયા સાત તત્વના નામ ખબર છે? એમને મહાવીર ભગવાન નું નામ, એનું ચિહ્ન બધું ખબર છે. તો એ ભાવ પકડી લે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે. તો આપણે પણ એમની જેમ જ ખાલી ભાવ પકડાવવાનો ને, આપણે બીજું કઈ નહીં કરવાનું. આપણે આ બધું વાંચવાની શું જરૂરત છે? એ સાત તત્વનો ભાવ પકડી લીધો એટલે આપણું એ કામ થઈ જ જશે ને. જો એમને એ સાત તત્વનો ભાવ પકડતા, એ ટીમેન્ટ છે એ સાત તત્વનો ભાવ પકડતા અંતરમુહૂર્ત લાગી, આપણને પણ અંતરમુહૂર્ત જ લાગશે. હવે બાકીના ટાઈમમાં જે આપણું વિસ્તૃત જ્ઞાન છે એનાથી શું કરશો? એનાથી શું કરશો? પાંચ ઇન્દ્રિયના વિષય ભોગમાં લગાવશો, તમને કહું પાપ જ અર્જિત કરશો કે નહીં? તો એના કરતા એ જ્ઞાનને પણ આ શાસ્ત્ર સ્વાધ્યાયમાં જો આપણે લગાવીએ તો એનાથી આપણને કમસે કમ પુણ્ય બંધ તો થાય છે કે નહીં? અને આ એમાંય પણ કર્ણાનિયોગ, એ સંજીવજી ગોદાએ બહુ સરસ કીધું. કર્ણાનિયોગ તો છે ને વિતરાગતાનું શાસ્ત્ર છે. કેમ કે આ 14 રાજુરૂપ લોક છે, એમાં તમને રાત થાય કે દ્વેષ થાય? કઈ નો થાય. જંબુદીપ 1 લાખ યોજન છે, એમાં રાત કે દ્વેષ કઈ નહીં. એ તો ખાલી ઇન્ફોર્મેશન છે. ખ્યાલ આવે ને? તો કર્ણાનિયોગ કેવું છે? એ ખાલી ઇન્ફોર્મેશન છે, એને તમે ટેસ્ટ કરી શકવાના નથી. જો દ્રવ્યાનિયોગ છે ને, એ તો આપણે વિચાર કરીને ટેસ્ટ કરી શકીએ. ભાઈ મારી પાસે જ્ઞાન છે. જીવ દ્રવ્ય એક એવી વસ્તુ છે જેનો જ્ઞાન મુખ્ય ગુણ છે. તો મને જ્ઞાન અનુભવાય છે કે નહીં એ પ્રમાણ કરી શકાય. હવે જંબુજી 1 લાખ યોજન છે, કેવી રીતના પ્રમાણ કરશો? એમાં તો કઈ વધારે તરકારીની જરૂરત નથી. તો એ તો એ શાસ્ત્ર ભણવું બહુ ઇઝી છે. તમે ઇન્ફોર્મેશન વાંચી જાણી, એનાથી આનંદ થયો કે વાહ આત્માની આવી શક્તિ હશે, બહુ સરસ. એનાથી આપણી મહિમા આવી. ખ્યાલ આવ્યો કે નહીં? મારો કહેવાનો મતલબ શું છે કે આપણે પશુ નથી, આપણે તિર્યંચ નથી. એટલે તિર્યંચે જે રીતના સમ્યક દર્શન પ્રગટ કર્યું, હું પણ એવી રીતના કરીશ, તો એમ કામ નહીં ચાલે. કેમ કે આપણી પાસે જ્ઞાનનો ક્ષયક્ષમ ઘણો છે અને આપણે જ્ઞાનને આમાં નહીં જોડીએ તો પાપ ભાવમાં જ જોડાશે. એટલે આ ભેદ પ્રભેદ આદિ આપણે વાંચ્યા, 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું, શું કામ યાદ નોડીએ? રહી જ જાય ને. આપણી એટલી મહેનત હોવી જોઈએ. બાકી જો ખરેખર જૈન ધર્મ નો માર્ગ છે ને રુચિ નો માર્ગ છે, જે રુચિ થી આને વાત છે તો એને તો યાદ રહેશે જ, શું કામ મળીએ. ખ્યાલ આવે છે ને? ચાલો આપણે વાત કરતા હતા નવ ક્ષાયિક લબ્ધિઓ, એમાં આપણે સૌથી પહેલા આવ્યા ક્ષાયિક સમ્યક કહું પડે. સમ્યક તો આપણે વાત નીકળી હતી કે ભાઈ ભૂલી જવાય છે, એ કઈ બાદ જ નથી સમ્યક દર્શનમાં. ખ્યાલ આવે ને? પણ આપણું જ્ઞાન ઘણું છે તો એને આપણે આમાં લગાવીએ તો ભૂલવા ભૂલી જાય છે એ પણ પ્રોબ્લેમ નહીં આવે, યાદ રહેશે. ચાલો વાંચીએ. અપને મૂળ સ્વરૂપ થી દ્રઢ સમ પ્રતિથી રૂપ પર્યાય રૂપ શાહી સમ્યક છે. જબ વો પ્રગટ હોતી હૈ તબ નિત્યાત્વ કી તીન ઓર અનંતાનંદી કી ચાર, ઇસ પ્રકાર કુલ સાત કર્મ પ્રકૃતિઓ કા ક્ષય હોતા હૈ. પહેલા સૌથી પહેલા અનંતાનંદી ની ચાર નો ક્ષય થાય છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કહી હતી કે ત્રણ કરણ પરિણામ થાય છે, એનાથી અનંતાનુબંધી ની વી સંયોજના થાય છે. એટલે કે અનંતાનુબંધી ની જેટલી પણ કર્મ પ્રકૃતિઓ છે એ પ્રત્યાચાનાવરણ અપ્રત્યાચાનાવરણ અને સંયોજનમાં કન્વર્ટ થઈ જાય છે, સંક્રમિત થઈ જાય છે અને આખા ને આખા નિષેકો બધા ડિસ્ટ્રોય થઈ જાય છે. એના પછી જે બીજી વાર ત્રણ કરણ પરિણામ થાય અને જીવ જે પહેલા નિત્યાત્વ ને સમ્યક નિત્યાત્વમાં કન્વર્ટ કરે, સમ્યક નિત્યાત્વ ને સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ કરે, સમ્યક પ્રકૃતિ બધી ઉદયમાં આવીને ખરી જાય, એમ કરીને એ ત્રણ અને આ ચાર એનો ટોટલ ક્ષય થઈ જાય છે. ચાલો હવે મને કહો શાહી સમ્યક તો કયા ગુણસ્થાનમાં પ્રગટ થઈ શકે? ચોથામાં, પાંચમામાં ઓર સાતમાં, ગમે ત્યારે પ્રગટ થઈ શકે. શાહી સમ્યક્ત્વ ફક્ત કેવળ ભગવાનના પાદ મૂળમાં જ પ્રગટ થાય છે, એટલે કે સમોશરણમાં, દંડકુટી આદિમાં, જ્યાં કેવળ ભગવાન સામે હોય એમની દિવ્ય દેશનાનો નિમિત્ત બને અને આપણને શાહી સમ્યક્ત્વ પ્રગટ થાય. બરાબર, ચાલો આગળ વધીએ. બીજું છે શાહી ચારિત્ર. શાહી ચારિત્ર ક્યારે પ્રગટ થાય છે? બારમા ગુણસ્થાને. કેમ કે શાહી ચારિત્રમાં ચારિત્ર મોહનીયની બધી જ પ્રકૃતિનો ક્ષય થવો જોઈએ, તો એ ક્યારે થાય છે? બારમા ગુણસ્થાનમાં. અપને સ્વરૂપ કા પૂર્ણ ચરિત્ર પ્રગટ હોના, અપને સ્વરૂપને પૂર્ણ ચારિત્ર એટલે પોતાના સ્વરૂપમાં પૂર્ણ લીનતા થવી. લીનતા એટલે આજે ઉપયોગ છે ને આપણું જ્ઞાન આદિ, એ જે બહાર જઈ રહ્યું છે હવે બહાર જાય જ નહીં, પૂર્ણ રૂપે પોતાના અંદરમાં સ્થિર થઈ જાય. ક્યારે બહાર આવે છે એની કહેવાય પૂર્ણ ચારિત્ર. બરાબર, ઉસ સમય મોહનીય કર્મ થી શીખ 21 પ્રકૃતિઓ કા ક્ષય હોતા હૈ. સેમ પ્રોસેસ, પહેલા જ અનંતાનુબંધી ચાર વહી ગઈ છે, હવે અપ્રત્યાચાનાવરણ ધીરે ધીરે પ્રત્યાચાનાવરણમાં કન્વર્ટ થશે, પ્રત્યાચાનાવરણ સંજોલનમાં, સંજોલનમાં પણ ક્રોધ માનમાં, માન માયામાં, માયા લોભમાં, લોભમાં પણ જે પહેલા બાદર કર્મ પ્રકૃતિઓ હતી એનું સૂક્ષ્મ સૂક્ષ્મ પ્રકૃતિ થશે, ઓલી કૃષ્ટિકરણ કહેવાય ને, સૂક્ષ્મ પ્રકૃતિ થશે, સૂક્ષ્મનો પણ સૂક્ષ્મ લોભ થશે, સૂક્ષ્મ કૃષ્ટિ, અને છેવટે એનો ઉદય આવીને એ પણ ખતમ થઈ જશે. એટલે જેટલો પરમાણુનો જથ્થો આપણે જે રીતના ઘરમાં ઝાડુ કાઢીએ, તો ઘરમાં ઝાડુ કાઢીએ તો શું કરીએ કે પહેલા એક રૂમનો જેટલો કચરો છે એ બધો બહાર લઈ આવે, કાં તો બીજી રૂમમાં લઈ જઈએ, બીજી રૂમમાંથી બહાર લઈ આવે, ત્રીજીમાંથી બહાર લઈ આવે, ચોથીમાંથી બહાર લઈ આવે, પછી બહાર બધો જમા કરીને એક સાથે બહાર આવે. એવી રીતના કર્મ પ્રકૃતિઓનો જેટલો જથ્થો ચારિત્ર મોહનીયનો જે જમા થયો હતો આટલા વખતથી, એ બધાને સંજોલન લોભમાં જમા કર્યા કે પરમાણુઓને, ખ્યાલ આવ્યો ને, અને એ પરમાણુ બધા ધીરે ધીરે ખરી ખરી કરીને ખતમ થઈ. જેટલી માટી ઘરમાં હતી એ માટી તમે ઘરથી બહાર કાઢી દીધી, એવી રીતના કર્મ પરમાણુ ખરીને ખતમ થાય. ઉદય આવ્યા વગર બાંધેલા કર્મ જતા નથી. કોઈ પણ કર્મ પરમાણુ જે આવીને બંધાયા એ એમને અકર્મરૂપ ક્યારેય થતા નથી, ઉદયરૂપ થઈને જ અકર્મરૂપ થાય છે. પણ એની અનુભવ શક્તિ એટલી લીન થઈ જાય કે જાણે નદી ઇટ ઇઝ ઓલમોસ્ટ નોટ ધેર એના જેવું થાય છે. બરાબર, પણ ઉદય આવીને ખરી જાય. ચલો આ થયા બે. इस प्रकार जो कर्म का स्वयं क्षय होता है तो मात्र उपचार से कहा जाता है कि जीव ने कर्म का क्षय किया है. परमार्थ से तो जीव ने अपनी अवस्था में पुरुषार्थ किया है, जड़ प्रकृति में नहीं. आगे बढ़िए. આ બધા બહુ સરસ છે. કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન શું છે? સંપૂર્ણ જ્ઞાન કા પ્રગટ હોના વો કેવલ જ્ઞાન હૈ. જ્ઞાનાવરણીય કર્મ કી અવસ્થા ક્ષય રૂપ કર્મ હોતી હૈ. કેવલ જ્ઞાન ક્યારે પ્રગટ થયું? તેરમાં ગુણસ્થાને પ્રગટ થયું. કેવલ જ્ઞાન એટલે ખરેખર પોતાના આત્માનું પૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થયું. સાથે લોકાલોક તો આમે જલ્દી જાય, લોકાલોક તો એમ જ બાય પ્રોડક્ટ તરીકે જલ્દી જાય. બરાબર, અત્યાર સુધી અપૂર્ણ જ્ઞાન હતું બારમા ગુણસ્થાન સુધી, હવે એમને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું તો પોતાના આત્માનો પણ એમને પૂર્ણ અનુભવ સાથે કર્યો. આગળ જો કેવલ દર્શન, સંપૂર્ણ દર્શન પ્રગટ હોતા હૈ તો કેવલ દર્શન. એ સમય દર્શનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ સ્વયં ક્ષય હોતા હૈ. ચલો આગળ જઈએ. શાહી દાન લાભ ભોગ ઉપભોગ અને વિહ્ય, તો જો આની પરિભાષા બહુ સરસ છે. જો અપને શુદ્ધ સ્વરૂપ કા અપને કો દાન દેના વહ નિશ્ચય શાહી દાન. શાહી દાન કોને કહેવાય છે? કે કોઈ બીજાને દાન આપ્યું એમ નહીં. શાહી એટલે કે મારી પાસે જેટલી સંપત્તિ હતી બધી બીજાને આપી દીધી, એને શાહી દાન કહેવાય છે? ના, ખરેખર પોતાનો જેટલો વૈભવ છે એ વૈભવ પોતાની જ પર્યાયમાં પ્રગટ થયો. એટલે દ્રવ્ય એ પર્યાયને દાન આપ્યું. એમ હું કોણ છું? દ્રવ્ય કે પર્યાય? જો હું છું તો દેવ, દ્રવ્ય પર્યાય દેવ, પણ મારી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? દ્રવ્ય ઉપર, કે આ હું છું. અને એવી દ્રષ્ટિ કરવાથી જે દ્રવ્યનો સંપૂર્ણ વૈભવ છે એ પર્યાયમાં દાન રૂપે અપાયો એને કહેવાય શાહી. અને એઝ અ બાય પ્રોડક્ટ ભગવાનની આવી વૃદ્ધિઓ જોઈને અન્ય જીવોને પણ એવી વૃદ્ધિ પ્રગટ કરવાનું છે. જે પેલું થાય છે ભાવ જાત, જે એને પ્રભાવના થાય છે એને પણ શાહી દાન કહેવાય, વ્યવહાર શાહી દાન. અનંત જીવો કો શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ને જે નિમિત્ત બને ઈ યોગ્યતા, તો વ્યવહાર શાહી દાન. સિમિલરલી જો શાહી લાભ, અપને શુદ્ધ સ્વરૂપ કા અપને કો લાભ હોના વો નિશ્ચય શાહી લાભ હૈ. અને જે નિમિત્ત રૂપ છે શરીર કે બલ કો સ્થિર રખને મેં કારણભૂત સૂક્ષ્મ નવ કર્મ રૂપ અનંત પુજ્જલ પરમાણુ વર્ગણા હોતો કા પ્રતિ સમય સંબંધ હોના. હવે આ શું કહે છે? કે જે સમોશરણમાં અરિયંત ભગવાન હજી મનુષ્ય રૂપે વિરાજમાન છે ને, તો એમને અનંત પરમાણુઓ આવે છે અને અનંત પરમાણુઓ ખરી જાય છે. તો એ અનંત પરમાણુનું આગવું એ એમને વ્યવહાર શાહી લાભ છે. ચલો આગળ. શાહી ભોગ અપને શુદ્ધ ભાવ કા ભોગ વો શાહી ભોગ હૈ, સોરી નિશ્ચય ભોગ હૈ, નિશ્ચય શાહી ભોગ હૈ. और निमित्त रूप से पुष्प वृष्टि देव बिंदु भी आदि वो जो विशेष लक्षण प्रकट है वो भी एक शाहिक हो गए, व्यवहार शाहिक हो. भोग कोने कहवाए? जो एक बार भोगी ने खत्म थी जाए, जो पुष्प वृष्टि करी तो एक बार नीचे पड़ी जाए तो पूरा थी जाए, पाचा ये उत्पन्न हो जाए बीजा पुष्प आवे. बराबर. अने उपभोग कोने कहवाए? જે વારંવાર ભોગવામાં આવે છે, જે રીતના સમોસરણમાં સિંહાસન ચક્ર ચમર આદિ એ ત્યાં જ છે નિરંતર. તો અપને શુદ્ધ સ્વરૂપથી પ્રતિ સમય ઉપભોગ હોના તો નિશ્ચય શાહી ઉપભોગ હૈ. ઓર નિમિત્ત રૂપ સે ચક્ર ચમર સિંહાસન આદિ વિભૂતિઓ કા હોના વો વ્યવહાર શાહી ઉપભોગ હૈ. અને શાહી વિજય અપને શુદ્ધ સ્વરૂપ મેં ઉત્કૃષ્ટ સામર્થ્ય રૂપ સે પ્રવૃત્તિ હોના શાહી વિજય. વિજયનું કામ શું છે? સ્વભાવની રચના કરવી. બરાબર, પુરુષાર્થ એટલે સ્વભાવની રચના કરવી. તો હવે એમની સ્વભાવની પૂર્ણપણે રચના પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે, માટે એક શાહી વિજય છે. બરાબર. ચાલો આ રીતે આપણે શાહી ભાવના ભેદ પ્રભેદ જોઈ લીધા હતા, એને આપણે થોડા પાંચ પાંચ જોયા હતા, એટલે થોડું લાંબુ આપણે રિકેપ કરીએ. હવે આગળ વધીએ છીએ. શાયોક્ષણિક ભાવના ભેદ પ્રભેદ જોઈએ, એના માટે પાંચમો સૂત્ર છે, આપણે બધા સાથે વાંચ્યું. જ્ઞાન અજ્ઞાન દર્શન લભ્ય ચતુત્રી પંચભેદા. જ્ઞાન અજ્ઞાન પછી દર્શન અને લભ્ય, લભ્ય એટલે લબ્ધિ, चतुस्त्री पंच भेदः सम्यक्त्व चारित्र संयमाचयमाश्च। जो कया कया भेद सीधा ज्ञान अने जो पांचवे नंबर को रिलेट करता है ज्ञान दर्शन ज्ञान अज्ञान दर्शन लब्धि अने यह नंबर कीधा चतुस्त्री पांच बराबर यथाक्रमम એ પહેલા નું અહીંયા લગાવી લેવું જે સેકન્ડ સૂત્ર માં હતું ને તો જ્ઞાન ની ચાર કહેવાય તો મતિ જ્ઞાન રુદ્ર જ્ઞાન અવધિ જ્ઞાન અને મન કહેવાય જ્યાં જ્ઞાન કીધું હોય ત્યાં તમને જ્ઞાન સમજ્યું એટલે આ ચારે જ્ઞાન કેવા છે તમને જ્ઞાન પછી અજ્ઞાન અજ્ઞાન ની ત્રણ પર્યાય કુમતિ જ્ઞાન કુશ્રુત જ્ઞાન અને કુ અવધિ એ તીન અજ્ઞાન પછી દર્શન તો દર્શન માં ત્રણ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન એ તીન અને લબ્ધિ પાંચ લબ્ધિ નહીં ક્ષયોક્ષમિક દાન લાભ ભોગ ઉપભોગ લીધી આ જેટલા આપણે નામ લીધા બધામાં ક્ષયોક્ષમિક ભાવ લગાવવો હવે બરાબર આ તો આટલા બે નંબર વસ્તુ હવે આગળ સમ્યક્ત્વ ચારિત્ર સંયમ માટે સમ્યક્ત્વ એટલે ક્ષયોક્ષમિક સમ્યક દર્શન પછી ક્ષયોક્ષમિક ચારિત્ર અને સંયમા સંયમ એ પ્રકાર ક્ષયોક્ષમિક ભાવ કે અઠારનો ભેદ છે બરાબર ચાર પ્લસ ત્રણ સાત અને ત્રણ દસ દસ ને પાંચ પંદર અને ત્રણ ઓલા ઇન્ડિવિજ્યુઅલ એટલે અઢાર ભેદ થાય છે હવે જો ફરીથી આપણે સમજીએ આપણે કર્મના એંગલથી સમજીએ કર્મ કેટલા પ્રકારના કે બે જાતિ અને અજાતિ આ ક્ષયોક્ષમિક ભાવ કયા કર્મ પર લાગુ પડશે ખાલી જાતિ કર્મ માં જ ક્ષયોક્ષમિક ભાવ લાગુ પડે છે અજાતિ કર્મ માં ક્ષયોક્ષમિક ભાવ કેમ લાગુ ન પડે વિચાર કરો એકદમ ફંડામેન્ટલ માં જાઓ અજાતિ કર્મ માં ક્ષયોક્ષમિક ભાવ કેમ લાગુ ન પડે ત્રણ કન્ડિશન યાદ છે ક્ષયોક્ષમિક ભાવ ની હા જે વર્તમાન કાળમાં સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયાભાવી છે ભવિષ્યકાળના સર્વઘાતી સ્પર્ધકો નો સદ અવસ્થાન રૂપ ઉક્ષમ અને થર્ડ વર્તમાન કાળના દેશઘાતી સ્પર્ધકો નો ઉદય હવે અઘાતી કર્મમાં આ સર્વઘાતી ને દેશઘાતી ની વ્યવસ્થા જ નથી અઘાતી નો બધા સર્વઘાતી જ છે ખ્યાલ આવ્યો સર્વઘાતી વિશે ચોક્ષાયોક્ષમ નો કોઈ પ્રશ્ન જ નથી ખ્યાલ આવ્યો તો અઘાતી કર્મ માં પાંચ ભાવ આ ચાર ભાવ માંથી કયા આવશે ઉપશમ થશે અઘાતી માં ઉપશમ થશે નહીં ક્ષય થશે ક્ષય થશે ને સિદ્ધ ભગવાન ને અઘાતી કર્મ નો ક્ષય ક્ષયક્ષમ નહીં ઉદય થશે ઉદય થશે તો અઘાતી કર્મ નો કાં તો ઉદય છે કાં સીધો ક્ષય બરાબર બહુ ક્લિયર સિમ્પલ અઘાતી કર્મ નું કઈ ટેન્શન જ નહીં હવે ઘાતી કર્મ માં આવી જઈએ ઘાતી કર્મ માં કેટલા કર્મ છે ચાર જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતર મોહનીય માં બે ભેદ પાડી દો દર્શન મોહનીય ચારિત્ર બરાબર હવે મને કહ્યું જ્ઞાનાવરણ માં આ પર્યાય રૂપ ચાર ભાવ માંથી પારિણામિક ભાવ ને કઈ પણ મૂકો આ ચાર ભાવ માંથી કયા કયા ભાવ આવશે જ્ઞાનાવરણ માં ઉપશમ થાય છે થાય છે નથી થતો ક્ષય થાય છે ક્ષયોક્ષમ થાય છે ઉદય થાય છે જો જ્ઞાનાવરણીય કર્મમાં ખરેખર તો ક્ષયોક્ષમ છે અને ક્ષય છે એઝ સિમ્પલ એઝ ધેટ ઉપશમ તો છે જ નહીં એ તો ટેમ્પરરી કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય અને ઉદયમાં જો પૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો પૂરેપૂરો ઉદય આવી જાય પાંચે કર્મ પ્રકૃતિનો સર્વઘાતી ઉદય તો શું થાય કે જ્ઞાન ઝીરો થઈ જાય જીવ જળ થઈ જાય એવું પણ ન બધાય એટલે ખરેખર થાય છે શું ક્ષયોક્ષમ અને ક્ષય હવે ક્ષયોક્ષમમાં જેટલો ઉદય નથી જેટલો ઉદય નથી એ ઉદયાભાવી ક્ષય છે અને જેટલો ઉદય છે કર્મનો દેશવ્યાપી કર્મનો ઉદય છે ને વર્તમાન સમયના જે વર્તમાન સમયના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય નથી એ તો ઉદયાભાવી ક્ષય છે વર્તમાન સમયના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે એ કેટલો ઉદય છે એ ઔદય ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? થોડું સૂક્ષ્મ કર્યું ને વિચાર કરજો. જો ચાયોક્ષમિક ભાવનું કોમ્બિનેશન કેવું છે કે જેટલો ઉદય છે એ ઔદય ભાવ છે અને જેટલો ઉદય નથી એ ક્ષય છે. એને કહેવાય ક્ષાયોક્ષમિક. દેવ કન્ડિશન મિક્સ થાય એને કહેવાય ક્ષાયોક્ષમિક. જો જ્ઞાનાવરણ કર્મમાં જે એના જ્ઞાનાવરણના પાંચ કર્મ મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, ઔધિ જ્ઞાનાવરણ, મનપર્યાય જ્ઞાનાવરણ, કેવળ આમાંથી ચાર જ્ઞાનાવરણ જે છે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, ઔધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, એ ચારેયમાં તમને વધઘટ દેખાય છે ને. આપણે એક એક ટ્રીક એ પણ જાણીતી કે જે પણ ગુણમાં ગુણની પ્રગટતામાં આમ રેગ્યુલેટર જેવી વધઘટ જોવામાં આવે એ ક્ષાયોક્ષમિક ભાવ છે. અને ઔદૈહિક ભાવ કેવો છે? ઓન ઓફ કેવો છે? ઓન કરો તો ભાવ ચાલુ. નિત્યાત્વ કેવું છે? કે કર્મનો ઉદય આવ્યો એટલે અહીંયા નિત્યાત્વ, કર્મનો ઉદય નથી તો સમ્યાત્વ, ઓન ઓફ સ્ટેટ, બરાબર. પણ આ ક્ષાયોક્ષમિક ભાવ કેવો છે? કે ઓન કરો તો એકદમ મિનિમમ પણ હોય પછી એની શક્તિ વધતી જાય અને એકદમ પૂર્ણતાને પ્રાપ્ત કરે. તો આજે ચાર જ્ઞાન છે ને, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, ઔધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, એ ચારે જ્ઞાનમાં એ જ્ઞાનની શક્તિની તારતમ્યતા ઓછું ને વધારે જોવામાં આવે છે. એટલે ચાર જ્ઞાનમાં ક્ષાયોક્ષમિક ભાવ જોવામાં આવે. કેવળ જ્ઞાનમાં ક્ષાયોક્ષમિક ભાવ થાય કે નહીં? કેમ નો થાય? કેવળ જ્ઞાન જ એને કહેવાય કે જે પૂર્ણ જ્ઞાન એક સાથે વિકસિત થયેલું હોય એને જ કેવળ જ્ઞાન કહેવાય. તો કાં તો જ્ઞાન છે કાં નથી, એટલે કાં તો એનો ઉદય છે કાં તો એનો ક્ષય છે. એનો કોઈ ક્ષયોક્ષમ કે ઉપક્ષમ થતો નથી, બરાબર. એટલે અહીંયા સમ્ય જ્ઞાનના ક્ષયોક્ષમિક ભાવ કેટલા જોયા આપણે? ચાર જ જોયા, મતિ, શુદ્ધ, ઔધિ, મનપર્યાય, બરાબર. હવે મનપર્યાયમાં કુ જ્ઞાન છે નહીં, ખાલી શું જ્ઞાન જ છે. એટલે કુ જ્ઞાનના કેટલા ભેદ જોયા? ત્રણ, મતિ, શુદ્ધ, ઔધિ, બરાબર. એટલે ટોટલ જ્ઞાનાવરણ કર્મની સામે ક્ષાયોક્ષમિક ભાવના સાત ભેદ, બરાબર. આપણે જોયું જ્ઞાનાવરણ કર્મમાં ઉપક્ષમ નથી, ક્ષયોક્ષમ છે, ઉદય છે અને ક્ષય છે, બરાબર. ક્ષય છે, ક્ષયોક્ષમ છે અને ઉદય છે. હવે ચાલો આવો દર્શનાવરણ. દર્શનાવરણ કર્મમાં ઉપક્ષમ છે? દર્શનાવરણનો ઉપક્ષમ થાય ક્યારે? નો થાય, નહીં તો કેવળ દર્શન પ્રગટ થઈ જાય ટેમ્પરરીલી. ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી જ્ઞાનાવરણની જેમ જ દર્શનાવરણમાં પણ જો ઉપક્ષમ કરી નાખો તો ટેમ્પરરી કેવળ દર્શન પ્રગટ થઈ ગયું, તેવું તો બને નહીં. અને જો દર્શનાવરણ કર્મનો પૂરેપૂરો બધા જ કર્મનો સર્વગાથી ઉદય આવી જાય તો શું થાય? તો દર્શન જીરો થઈ જાય. અને કોઈ પણ જીવ જ્ઞાન અને દર્શન વગર ક્યારે હોતો નથી. એટલે દર્શનાવરણમાં ઉપક્ષમ જોવામાં આવતો નથી, ક્ષયોક્ષમ, સોરી ક્ષય, ક્ષયોક્ષમ અને ઉદય ત્રણ વસ્તુ જોવામાં આવે છે. હવે દર્શન ગુણની કેટલી પર્યાય? દર્શન ગુણની ચાર પર્યાય, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એમાંથી કેવળ દર્શનનો ક્ષયોક્ષમ થતો નથી, બાકીના ત્રણનો ક્ષયોક્ષમ થાય છે. એટલે ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ પ્રકારના ક્ષયોક્ષમ ભાવ ક્યાંથી આવ્યા? દર્શનાવરણની સામેના સાઈડ, બરાબર. હવે આપણે મોહની અને ટેમ્પરરી સાઈડ પર મૂકીએ. અંતરાય, અંતરાય કર્મ એટલે કે વીર્ય, આત્માની શક્તિ. આત્માની શક્તિ ક્યારે હોય જ નહીં, ઝીરો થઈ જાય એવું બને નો બને. એટલે એનો પૂરેપૂરો ઉદય, સર્વગાતિનો પૂરેપૂરો ઉદય ક્યારે આવતો જ નથી. અચ્છા, અને એનો ક્ષય થઈ શકે અંતરાયનો? અંતરાય કર્મનો ક્ષય થઈ શકે? થાય ને, કેમ કે કેવળી ભગવાનને અનંત વીર્ય પ્રગટ છે. એટલે જો અંતરાય કર્મનો પણ ક્ષયોક્ષમ છે, ક્ષય છે અને ઉદય છે, ક્ષય, ક્ષયોક્ષમ, ઉદય, એટલે ત્રણ કર્મ જે છે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય. હવે જો સિમ્પલ ફોર્મમાં સમજાવું છું, આ ત્રણ કર્મ છે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, આ ત્રણેયમાં ક્ષયોક્ષમ, અને ઉદય અને ક્ષય આ ત્રણે વસ્તુ થાય. બરાબર, ઉપશમ થતું નથી અને પારિણામ એ તો છે જ નહીં. બરાબર, સિમ્પલ થયું. હવે મોહનીયમાં આવ્યું. મોહનીય કર્મમાં આપણે ઉપશમ જોયો, મોહનીયમાં આપણે ઉપશમ પણ જોયું, આપણે ઔક્ષણિક સમ્યક્ત્વ જોયું, ઔક્ષણિક ચારિત્ર પણ જોયું, એની ચર્ચા આપણી થઈ ગઈ. હવે મોહનીયમાં ક્ષયોક્ષમ પણ થાય છે, કેમ કે આપણે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયોક્ષમિક ચારિત્ર એની વાત પણ હમણાં કરશું, એ પણ આપણે જોવામાં આવે. મોહનીયમાં ક્ષય થઈ શકે, થાય ને, તો પૂર્ણ એટલે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એ મોહનીય કર્મમાં એ પણ પ્રગટ થાય છે. અને મોહનીયનો ઉદય તો છે જ. એટલે મોહનીયમાં એક એવો કર્મ છે જેમાં ચારે ચાર પોસિબલ છે, એક જ એવો કર્મ છે જેમાં ચારે ચાર પોસિબલ છે. ખ્યાલ આવ્યો? હવે જો મોહનીય ક્ષાયોક્ષમ મોહનીય સમજવાની ટ્રાય કરીએ. જો કોઈ જીવ પહેલા અનાદિકાળથી નિત્ય દ્રષ્ટિ હતો, એને સૌથી પહેલા શું પ્રગટ થયું? પહેલા ઔક્ષણિક સમ્યક્ત્વ પ્રગટ થયું. ઔક્ષણિક સમ્યક્ત્વ વખતે શું થયું? નિત્યાત્વ અને અનંતતાનો બંધનો ઉપશમ થયો. એ ઉપશમ વખતે નિત્યાત્વને શું થયું? એના ત્રણ ટુકડા થઈ ગયા, નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રગટ. હવે જયારે ઔક્ષણિક સમ્યક્ત્વનો કાળ પૂરો થયો, ત્યારે જો ત્રણ માંથી સમ્યક પ્રકૃતિનો ઉદય આવે અને નિત્યાત્વ સમ્યક નિત્યાત્વનો ઉદય નથી, તો ત્યારે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. ક્ષાયોક્ષમિક કેમ કહેવામાં આવે છે? ત્રણ કન્ડિશન, આ નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ સર્વઘાતી પ્રકૃતિઓ છે, એનો ઉદય થવા દેતા નથી. આ સમ્યક પ્રકૃતિ છે, દેશજાતિ પ્રકૃતિ છે, તો એનો ઉદય ચાલુ છે. અને ભવિષ્યકાળમાં નિત્યાત્વ, સમ્યક નિત્યાત્વ, સમ્યક પ્રકૃતિ બધા કર્મ છે, પણ ત્યાં ને ત્યાં ઉપશમિત કરેલા છે, એ નીચે આવીને ઉદયમાં આવી જતા નથી. તો આ ત્રણ કન્ડિશન ત્યાં નીચે થઈ એટલે એક ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કહેવામાં આવે. આ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ સાથે જીવ અનેક અસંખ્યાત વર્ષો સુધી રહી શકે છે. ઓલવેઝ ઔક્ષણિક સમ્યક્ત્વ પછી ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ થવું જ પડે, થાય જ, એના પછી જ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય. હા, વચમાં નિત્યાત્વ આદિમાં આવી જાય તો પાછા ક્ષાયોક્ષમિકમાં આવી જાય. અને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરીને પછી પોતાની સાધના આગળ વધારે. ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં કોઈ જીવ શ્રેણી માંડી શકે નહીં, કેમ કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ વખતે જે સમ્યક પ્રકૃતિનો ઉદય છે તે જીવના પરિણામોમાં પણ અમુક દોષ લાગે છે, જેને ચલ મલ અગાઢ દોષ કહેવાય છે. તો એવા દોષ સાથે કોઈ પૂર્ણ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ ન કરે ક્યારે, એટલે એ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ સાથે કોઈ શ્રેણી માંડી શકતું નથી. તો કાં તો એમાંથી દ્વિતીય ઉપશમ થવું પડે, કાં તો ક્ષાયિક સમ્યક્ત્વ થવું પડે. બરાબર, ચલો આ તે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વની વાત. હવે આપણે આવીએ ક્ષાયોક્ષમિક ચારિત્ર. જે મુનિ દશા છે ને, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવતા મુનિ લાગે છે, તો એમને ચારિત્ર મોહનીયની શું પરિસ્થિતિ છે? કે જો એમને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આ ત્રણનો ઉદય નથી, ખાલી સંજ્વલનનો ઉદય એમને છે. હવે આ ચાર પ્રકૃતિ છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, આ ચારમાં આ પહેલી ત્રણ પ્રકૃતિઓ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન આ બધી સર્વઘાતી પ્રકૃતિઓ છે. અને સંજ્વલન એક જ પ્રકૃતિ છે જે દેહઘાતી. તો ફરીથી ત્રણ કન્ડિશન વિચાર કરો. એ મુનિ દશામાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનનો ઉદય નથી, એટલે સર્વઘાતી પ્રકૃતિનો ઉદય નથી. સંજ્વલનનો ઉદય છે, એટલે દેહઘાતી પ્રકૃતિનો ઉદય છે. અને ભવિષ્યકાળમાં ચારે કર્મ પ્રકૃતિઓ મોજુદ છે એની જગ્યાએ, એટલે એક કન્ડિશન મેચ થતા મુનિ દશામાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જે ચારિત્ર છે તેને ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે જો લાસ્ટ પોઈન્ટ, પાંચમું ગુણસ્થાન જે છે, જે પાંચમું ગુણસ્થાન જેને દેશ ચારિત્ર કહેવાય છે અથવા એને સંયમ સંયમ પણ કહેવાય છે, ત્યાં ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિઓની શું અવસ્થા છે? જો અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન નો ઉદય નથી, પ્રત્યાખ્યાન અને સંજોલન નો ઉદય છે. હવે ટેકનિકલી આ ત્રણ પ્રકૃતિઓ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એ સર્વઘાતી છે, ખાલી એક સંજોલન પ્રકૃતિ દેશઘાતી છે. અને અહીંયા સિચ્યુએશન શું બની કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન બે સર્વઘાતી પ્રકૃતિનો ઉદય નથી, પણ એક સર્વગાતી જે પ્રત્યાખ્યાનાવરણ અને સંજોલન દેશઘાતી આ બે નો ઉદય છે. એટલે ટેકનિકલી તો સર્વગાતી નો ઉદય નથી અને સર્વગાતી નો ઉદય છે એવું બન્યું, પણ ત્યાં પણ ઉપચારથી ક્ષાયોક્ષમિક ભાવ કીધો. ઉપચારથી કેમ કે આ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન આ પ્રત્યાખ્યાન કરતા મચ સ્ટ્રોંગર સર્વગાતી પ્રકૃતિ, તો મચ સ્ટ્રોંગર સર્વગાતી પ્રકૃતિનો ઉદય નથી, વીકર સર્વગાતી પ્રકૃતિનો અને દેશઘાતી પ્રકૃતિનો ઉદય છે. અને ભવિષ્યમાં તો બધી છે જ, એટલે ત્યાં પણ ત્રણ કન્ડિશન એક ઉપચારથી લાગુ પાડી અને એમ કહ્યું કે ચલો ત્યાં પણ એક ઉપચારથી સંયમ સંયમમાં પણ ક્ષાયોક્ષમિક ચારિત્ર ભાવ લાગુ પડે છે. ફરીથી રીકેપ કરીએ, જ્ઞાનાવરણીયમાં ચાર જ્ઞાન મતિ શુદ્ધ અવધિ મનાતવ્ય અને ત્રણ અજ્ઞાન કુમતિ કુશુદ્ધ કુઅવધિ, આ સાત પ્રકૃતિમાં ક્ષાયોક્ષમિક ભાવ લાગુ પડ્યો છે. દર્શનાવરણીયમાં ત્રણ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન, પછી વીર્યમાં પાંચે પાંચમાં દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય પાંચેમાં ક્ષાયોક્ષમિક ભાવ લાગુ પડે. અને નેક્સ્ટ સ્લાઇડ કરીએ ટેબલ વાળી. અને જે મૌનીય છે તો જો મૌનીયમાં ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, પછી ક્ષાયોક્ષમિક ચારિત્ર અને સંયમ એમ કરીને ત્રણ જે ઇન્ડિવિજ્યુઅલ છે મોહનીય બરાબર, તો ચાર સમ્યક જ્ઞાન ત્રણ મિથ્યા જ્ઞાન એમ મળીને સાત, ત્રણ દર્શનાવરણ એમ મળીને દસ, પાંચ અંતરાય એમ મળીને પંદર, અને આ ત્રણ મોહનીય ની સામેના એમ મળીને અઢાર ભેદો એ ક્ષાયોક્ષમિક ભાવના ભેદો છે જેની આપણે આજે ચર્ચા કરી. હવે ઔદયિક ભાવના એકવીસ ભેદો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. જો આ વિષય થોડો અઘરો છે, મને ખબર પહેલી વાર સાંભળ્યો હોય ને તો આ એક બધા શબ્દો ઝઘડા પડે, કેમ કે શબ્દોના મિનિંગ ખ્યાલ ન હોય, પણ બે વાર કાનમાં પડશે તો બધું ખ્યાલમાં આવી જાય. ઇઝી છે, બહુ ડિફિકલ્ટ નથી. અને આજે કર્ણનિયમ એટલે ગણી શકે, એમાં વન પ્લસ વન કેટલા થાય, ટુ જ થાય, પણ તમારે ખાલી વન અને વન નો શું મિનિંગ છે એ સમજવાની જરૂરત પડે, ખ્યાલ આવે ને? એટલે ઇટ જસ્ટ રિક્વાયર્સ સમ એક્સપિરિયન્સ. બાકી તો આ વસ્તુ હવે આંખ બંધ કરીને બોલી શકાય એટલું સરળ છે, ખ્યાલ આવે? તો આનો સ્વાધ્યાય કરજો તો બહુ ઇઝીલી પકડાઈ રહ્યું છે. ચાલો દિનવાણી સ્થિતિ લઈએ. હે દિનવાણી ભારતી તો જપો દિન રહે, જો તે શરણાગમે તો પાવે સુખ છે, જાવાણી કે જ્ઞાન તે તુજે લોકારો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.